एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। ग्रंथसारमां आपनું स्वागत छे। આજે આપણે વિશ્વ સાહિત્યની એક ખૂબ જ પ્રભાવશાળી કૃતિની ઊંડાણમાં ઉતરીશું।
હા, આજે વાત કરવી છે એલિસ વોકરની ક્લાસિક નવલકથા ધ કલર પર્પલ વિશે।
બરાબર, આ નવલકથા પોતે જ આપણો મુખ્ય આધાર છે અને આપણો પ્રયાસ રહેશે કે એના પાનાઓમાં જે અનુભવો, જે સંઘર્ષો છે અને અંતે જે એક પ્રકારની ઉજવણી છે તેને આપણે સમજી શકીએ।
ચોક્કસ,
તો શરૂઆત લેખિકાથી કરીએ। એલિસ વોકર કોણ હતા તેઓ?
એલિસ વોકરનો જન્મ 1944માં જોર્જિયાના એક ગ્રામીણ વિસ્તારમાં થયો। અમેરિકન સાહિત્યમાં, ખાસ કરીને આફ્રિકન અમેરિકન સમુદાયના અવાજ તરીકે એમનું સ્થાન બહુ મોટું છે
અને એમના પર નાગરિક અધિકાર ચળવળ અને નારીવાદનો ઘણો પ્રભાવ રહ્યો નહીં?
હા, બિલકુલ, અને એ અનુભવમાંથી જ એમણે પોતાની કલમ વડે આફ્રિકન અમેરિકન સ્ત્રીઓના જીવન, એમના સંઘર્ષો, એમની શક્તિ એ બધાને વાચા આપી।
એમની એક ખાસ વિચારધારા પણ છે વુમનિઝમ, એના વિશે થોડું કહેશો?
હા, વુમનિઝમ એ શ્વેત નારીવાદથી થોડું અલગ પડે છે। વોકરનો ભાર ખાસ કરીને અશ્વેત સ્ત્રીઓના અનુભવો, એમની સંસ્કૃતિ, એમની ભાવનાત્મક દુનિયા અને એમના પરસ્પરના સંબંધો પર રહે છે।
અને ધ કલર પર્પલ જે 1982માં પ્રકાશિત થઈ, એણે તો ઇતિહાસ રચ્યો। પુલિત્ઝર પ્રાઇઝ જીતનાર પ્રથમ આફ્રિકન અમેરિકન મહિલા બન્યા એલિસ વોકર।
ખરેખર, જો કે એ સમયે પુસ્તક આવ્યું ત્યારે અમુક બાબતોને લઈને ખાસ્સો વિવાદ પણ થયેલો, જેમ કે અશ્વેત પુરુષોનું જે રીતે ચિત્રણ હતું અને ઘરેલું હિંસાનું જે એકદમ સ્પષ્ટ નિરૂપણ હતું।
અચ્છા, હવે નવલકથાની શૈલી પર આવીએ, એ પણ કંઈક અનોખી છે, પત્રાત્મક શૈલી।
હા, એપિસ્ટોલરી નોવેલ એટલે કે આખી વાર્તા પત્રો દ્વારા કહેવાય છે, મુખ્યત્વે જે મુખ્ય પાત્ર છે સિલી એના પત્રો।
શરૂઆતમાં એ ભગવાનને પત્રો લખે છે અને પછીથી એની બહેન નેટીને, બરાબર?
હા, અને આ પત્રો આપણને લઈ જાય છે છેક 20મી સદીની શરૂઆતના ગ્રામીણ જોર્જિયામાં। ત્યાં આપણે સિલીની લગભગ 30 વર્ષની જીવનયાત્રાના સાક્ષી બનીએ છીએ।
અને શરૂઆતથી જ એક મોટો સવાલ આપણી સામે આવે છે, નહીં કે આટલી બધી ક્રૂરતા, આટલું અમાનવીય વર્તન સહન કરીને પણ કોઈ વ્યક્તિ પોતાની અંદરની માનવતા, આશા, પ્રેમ કરવાની ક્ષમતા એ કેવી રીતે ટકાવી રાખી શકે?
અને શરૂઆત તો ખરેખર હૃદય કંપાવી દે તેવી છે। સિલી ફક્ત 14 વર્ષની અને જેને પોતાના પિતા માને છે એ જ વ્યક્તિ દ્વારા એનું જાતીય શોષણ થાય છે।
ઓહ,
અને શોષણ સાથે આવે છે એક ધમકી। એના સાવકા પિતા એને કહે છે, યુ બેટર નોટ નેવર ટેલ નોબડી બટ ગોડ, એટલે કે ભગવાન સિવાય કોઈને કહેતી નહીં।
આ શબ્દો તો એનો અવાજ જ દબાવી દે છે।
બિલકુલ, સિલી જાણે મૂંગી થઈ જાય છે। એની અભિવ્યક્તિનો એકમાત્ર રસ્તો બચે છે ભગવાનને પત્રો લખવાનો। એ પત્રો એની ડાયરી છે, એનો એકરાર, એની પ્રાર્થના, બધું જ।
અને આ શોષણના પરિણામે જે બાળકો જન્મે છે એ પણ,
એમને પણ એની પાસેથી લઈ લેવામાં આવે છે ખૂબ નિર્દયતાથી। અહીંથી જ ખબર પડે છે કે દમનની શરૂઆત જ પીડિતનો અવાજ છીનવી લેવાથી થાય છે।
આ શરૂઆતનું ચિત્રણ, સિલીનું પાત્ર કેવું લાગે છે? બહારથી એકદમ ડરપોટ, ચૂપચાપ।
હા, પણ એના પત્રો બતાવે છે કે એની અંદર ઘણું ચાલી રહ્યું છે। એ સંવેદનશીલ છે, એની અવલોકન શક્તિ તીવ્ર છે,
અને એની પીડા માત્ર લૈંગિક શોષણ નથી, પણ એ ગરીબ છે, અશ્વેત છે, ભણેલી નથી, આ બધું ભેગું મળીને એનું દુઃખ વધારે છે, નહીં?
ચોક્કસ, જાતિ, વર્ગ, લિંગ આ બધાનું જે આંતરછેદન છે એ જ એના જીવનની કઠોર વાસ્તવિકતા બનાવે છે।
પછી એના લગ્ન થાય છે આલ્બર્ટ સાથે, જેને એ મિસ્ટર કહીને બોલાવે છે।
હા, અને આ લગ્ન પણ પ્રેમ કે સન્માન માટે નથી, સિલી એના માટે બસ એક નોકરાણી, ખેતમજૂર અને શારીરિક જરૂરિયાત પૂરી પાડવાનું સાધન માત્ર છે।
ગુલામીનો જ બીજું સ્વરૂપ જાણે,
એમ કહી શકાય। હા, વધુ અંગત સ્વરૂપ। પછી એની બહેન નેટી આવે છે એની સાથે રહેવા,
અને એ સિલીને ભણાવવાનો પ્રયત્ન કરે છે, એક આશા જાગે છે।
હા, પણ એ લાંબુ ટકતું નથી, મિસ્ટરની ખરાબ નજર નેટી પર પડે છે, નેટી વિરોધ કરે છે
અને એને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે।
બરાબર, એટલે સિલી ફરી પાછી એકલી, નિસહાય।
પણ પછી એન્ટ્રી થાય છે શગ એવરીની।
આ પાત્ર તો સિલીથી એકદમ વિપરીત છે।
હા, શગ એવરી બ્લૂઝ ગાયિકા, આત્મવિશ્વાસી, સ્વતંત્ર, પોતાની શરતો પર જીવનારી. સીલીના જીવનમાં એનું આવવું એક મોટો વળાંક લાવે છે.
કઈ રીતે? શરૂઆતમાં તો કદાચ સંબંધો સારા નહીં હોય, કારણ કે શક તો મિસ્ટરની પ્રેમિકા હતી.
ના, શરૂઆતમાં સરળ નથી. શક બીમાર થઈને મિસ્ટરના ઘરે આવે છે. સીલી એની સંભાળ રાખે છે, પણ મનમાં થોડી કડવાશ, થોડી ઈર્ષ્યા પણ છે.
સ્વાભાવિક છે.
પણ ધીમે ધીમે જેમ સીલી શગની સેવા કરે છે, એને ઓળખે છે, એમની વચ્ચે એક અનોખો સંબંધ બંધાય છે. શગ સીલીને માત્ર સ્વીકારતી નથી, પણ એનામાં રહેલી સુંદરતા, એની શક્તિને જુએ છે.
એટલે શગ સીલીને બિનશરતી પ્રેમ આપે છે.
હા, પહેલીવાર સીલીને પહેલીવાર એવો અનુભવ થાય છે. શગ એને પોતાના શરીર પ્રત્યે, પોતાની જાતીયતા પ્રત્યે જાગૃત કરે છે. એમનો સંબંધ મિત્રતાથી શરૂ થઈને ગાઢ સ્નેહ અને પ્રેમ સુધી પહોંચે છે.
આ સીલીના આત્મમૂલ્ય માટે, એના ઉપચાર માટે બહુ જરૂરી હશે.
અત્યંત જરૂરી. આ ભગિની ભાવ, સ્ત્રીઓ વચ્ચેનો આ સાથ, એ માત્ર ટેકો નથી, પણ સીલીના અસ્તિત્વ માટે અનિવાર્ય બની જાય છે.
શગ જો સ્વતંત્રતાનું પ્રતીક છે, તો સોફિયા બટલર એ તો પ્રતિકારનું પ્રતીક છે ને?
બિલકુલ. સોફિયા બટલર, મિસ્ટરના દીકરા હાર્પોની પત્ની, એ તો જાણે આગનો ગોળો છે. મજબૂત, સ્વમાની, અન્યાય સામે તરત અવાજ ઉઠાવનારી.
હાર્પો એને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે
એ સ્પષ્ટ વિરોધ કરે છે. અહીં આપણને સ્ત્રી પુરુષની પરંપરાગત ભૂમિકાઓ સામેનો સંઘર્ષ દેખાય છે.
પણ એનો અસલી સંઘર્ષ તો શ્વેત સત્તા સાથે થાય છે.
હા, અને એ બહુ કરુણ છે. જ્યારે મેયરની પત્ની એને નોકરાણી બનવાનું કહે છે અને સોફિયા ના પાડે છે,
પછી શું થાય છે?
મેયર એના પર હાથ ઉપાડે છે, સોફિયા પણ સામનો કરે છે. પરિણામે એને જેલમાં જવું પડે છે. ત્યાં એની સાથે ખરાબ વર્તન થાય છે.
અને અંતે?
અંતે એકદમ ક્રૂર વિડંબના એ છે કે એને મેયરના ઘરે જ નોકરાણી તરીકે કામ કરવાની ફરજ પડે છે. સોફિયાનું પાત્ર બતાવે છે કે એ સમયના દક્ષિણમાં જિમ ક્રો કાયદા હેઠળ એક અશ્વેત સ્ત્રી માટે પ્રતિકાર કરવો કેટલો મુશ્કેલ હતો, એની કિંમત કેટલી મોટી હતી.
એનું તૂટી જવું એ જાણે સમાજની નિર્દયતાનું પ્રતીક બની જાય છે.
સાચી વાત છે.
આ બધાની વચ્ચે પેલો મોટો વળાંક આવે છે ને, નેટીના છુપાયેલા પત્રો મળે છે તે.
હા, આ એકદમ ટર્નિંગ પોઈન્ટ છે. શગની મદદથી સીલીને ખબર પડે છે કે મિસ્ટરે વર્ષોથી નેટીના પત્રો સંતાડી રાખ્યા હતા.
અને એ પત્રોમાં શું હોય છે?
એમાં સીલી માટે જાણે પુનર્જન્મ જેવી વાત હોય છે. એને ખબર પડે છે કે એની બહેન નેટી જીવે છે.
ખરેખર?
હા, અને તે આફ્રિકામાં મિશનરી તરીકે કામ કરે છે. અને સૌથી મોટી વાત
શું?
નેટીએ સીલીના બંને બાળકોને શોધી કાઢ્યા છે અને એમને ઉછેરી રહી છે, જે બાળકોને સીલી મૃત માનતી હતી.
ઓ માય ગોડ, આ તો અકલ્પનીય છે સીલી માટે.
બિલકુલ. એને ખબર પડે છે કે એ સાવ એકલી નથી. એના બાળકો જીવે છે, એની બહેન એને યાદ કરે છે. આ સાથે જ મિસ્ટરની ક્રૂરતા પણ સામે આવે છે.
અને આ પત્રો નવલકથાનો વ્યાપ પણ વધારે છે ને, જ્યોર્જિયાથી આફ્રિકા સુધી.
હા, સંસ્થાનવાદ, આફ્રિકન સંસ્કૃતિ, ડાયસ્પોરા, આ બધા મુદ્દાઓ પણ વાર્તામાં પ્રવેશે છે. સીલીની અંગત પીડા એક વૈશ્વિક સંદર્ભ સાથે જોડાય છે.
અને આ બધી જાણકારી, શગનો પ્રેમ, પોતાની ઓળખની નવી સમજ, આ બધું મળીને સીલીને શું આપે છે?
શક્તિ, પોતાના અવાજની શક્તિ, જેની એને વર્ષોથી જરૂર હતી.
અને પછી આવે છે પેલી પરાકાષ્ઠા, કૌટુંબિક ભોજન સમારંભ.
હા, એ દૃશ્ય અદ્ભુત છે. શગના ટેકાથી, પોતાના નવા આત્મવિશ્વાસથી સીલી આખરે બોલે છે. વર્ષોનું મૌન તૂટે છે.
શું કહે છે?
એ બધાની સામે, ખાસ કરીને મિસ્ટર સામે ઊભી થાય છે. વર્ષોના દમન, શોષણ, અપમાન, બધાનો હિસાબ માંગે છે. એનો અવાજ હવે ડરનો નથી, પણ સત્યનો છે, આક્રોશનો છે, પોતાનો હોવાનો દાવો કરતો અવાજ છે.
વાહ!
એ મિસ્ટરને શાપ આપે છે અને જાહેરાત કરે છે કે તે શખ સાથે મેમ્ફિસ જઈ રહી છે. આ સીલીનું એક મૂક પીડિતામાંથી સશક્ત સ્ત્રીમાં રૂપાંતર છે.
જાણે બંધિયાર પાણીનો પ્રવાહ ફાટી નીકળ્યો હોય. પછી મેમ્ફિસમાં એનું જીવન કેવું રહે છે?
મેમ્ફિસ એના માટે એક નવી શરૂઆત છે. શગ સાથે રહે છે, સંગીતની દુનિયાને જાણે છે, પણ સૌથી મહત્વનું, એ પોતાની જાતને શોધે છે.
અને પેલું સીવણકામ?
હા, એને સીવણકામનો શોખ તો હતો જ, હવે એને વ્યવસાય બનાવે છે, પેન્ટ બનાવવાનો અને વેચવાનો. આ એની આર્થિક સ્વતંત્રતા છે, એની ક્રિએટિવિટી છે.
ફરી ભગિની ભાવનું મહત્વ દેખાય છે અહીં, શગનું પ્રોત્સાહન.
ચોક્કસ. અલબત્ત શક સાથેના સંબંધોમાં પણ ઉતાર ચડાવ આવે છે જે વાસ્તવિકતા બતાવે છે.
અને અંતે શું બધા પાત્રોને શાંતિ મળે છે, સમાધાન થાય છે?
હા, અંત સમાધાન અને હિલિંગ તરફ જાય છે. સીલીની ગેરહાજરી અને એના શબ્દોની અસરથી મિસ્ટર એટલે કે આલ્બર્ટ પણ બદલાય છે ધીમે ધીમે.
એ પસ્તાવો કરે છે.
હા, એ પોતાના કર્મો પર પસ્તાય છે, એક સારો માણસ બનવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે સીલી વર્ષો પછી જોર્જિયા પાછી ફરે છે ત્યારે એ પોતે પણ બદલાઈ ગઈ છે, આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ, એક સફળ બિઝનેસવુમન.
અને પછી પેલું પુનઃમિલન.
હા, જેની એણે આખી જિંદગી રાહ જોઈ. નેટી અને એના બાળકો ઓલિવિયા અને એડમ જે હવે મોટા થઈ ગયા છે, એમની સાથેનું ભાવનાત્મક પુનઃમિલન.
આ તો જાણે એના વિખરાયેલા અસ્તિત્વનું ફરી જોડાવો.
બરાબર કહ્યું. અંતે સીલી પોતાના ઘરમાં પોતાના લોકો સાથે શાંતિ, આનંદ અને જીવનનો નવો અર્થ શોધે છે.
આખી વાર્તા અને પાત્રો ખરેખર આપણને વિચારતા કરી દે છે. ઘણા બધા વિષયો છે જેની પર વાત કરી શકાય. પહેલો અને મુખ્ય વિષય તો પેલો અવાજ અને મૌનનો સંઘર્ષ જ છે, નહીં?
ચોક્કસ. આખી નવલકથા સીલીની મૌનથી વાણી સુધીની સફર જ છે. જ્યારે બોલી નથી શકતી ત્યારે લખે છે, પત્રાત્મક શૈલી જે બતાવે છે.
અને જ્યારે એને અવાજ પાછો મળે છે ત્યારે એ પરિવર્તન લાવે છે. પેલું એનું વાક્ય, આઈ એમ પુઅર, આઈ એમ બ્લેક, બટ આઈ એમ હિયર.
હા, હું ગરીબ છું, અશ્વેત છું, પણ હું અહીં છું. આ એના અસ્તિત્વની ઘોષણા છે. અન્યાય સામે બોલવું, પોતાનું સત્ય કહેવું, એ જ મુક્તિ તરફનું પહેલું પગલું છે.
અને આ મુક્તિની સફરમાં સ્ત્રીઓનો સાથ, ભગીની ભાવ, એ કેટલો મહત્વનો છે.
ખૂબ જ. સીલી નેટી, સીલી શુગ, સીલી સોફિયા, આ સંબંધો જ બતાવે છે કે સ્ત્રીઓ એકબીજા માટે કેવી રીતે ટેકો બની શકે, પ્રેરણા બની શકે, એકબીજાને બચાવી શકે.
એ માત્ર ભાવનાત્મક ટેકો નથી, પણ ટકી રહેવા માટેનું એક માળખું છે જાણે.
હા, સીલીનો પેન્ટ બનાવવાનો વ્યવસાય પણ જુઓ, એ સ્ત્રીઓની જરૂરિયાત પૂરી પાડે છે અને સ્ત્રીઓ દ્વારા જ ચાલે છે. આર્થિક સ્વાવલંબન ખરેખર આ નવલકથામાં સ્ત્રીઓ જ સ્ત્રીઓને બચાવે છે.
આપણે પહેલા વાત કરી હતી જાતિ, વર્ગ અને લિંગ ભેદના આંતરછેદનની, એના પર થોડું વધુ કહેશો?
હા, વોકર બહુ બારીકાઈથી બતાવે છે કે સીલીનું શોષણ ખાલી એ સ્ત્રી છે એટલે નથી થતું. એ અશ્વેત છે એટલે જાતિવાદનો ભોગ બને, ગરીબ છે એટલે વિકલ્પો નથી, ઓછું ભણેલી છે એટલે અધિકારોની ખબર નથી, અને સ્ત્રી છે એટલે લૈંગિક હિંસા અને પિતૃસત્તા.
આ બધું એકબીજા સાથે જોડાયેલું છે, એક જાળ જેવું.
બરાબર, જેમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. સોફિયાનો કિસ્સો પણ એ જ બતાવે છે. એની હિંમત પણ એને આ બહુસ્તરીય દમનથી બચાવી નથી શકતી.
આધ્યાત્મિકતાનો મુદ્દો પણ બહુ રસપ્રદ છે. સીલીનો ભગવાન સાથેનો સંબંધ કેવી રીતે બદલાય છે?
શરૂઆતમાં સીલીનો ભગવાન પેલો પરંપરાગત, કદાચ દૂરનો શ્વેત પુરુષ જેવો છે, જે એની પ્રાર્થના નથી સાંભળતો.
પણ શગ આવ્યા પછી
શગ એની આધ્યાત્મિકતામાં ક્રાંતિ લાવે છે. એ કહે છે, ભગવાન કોઈ વ્યક્તિ નથી, પણ ઇટ છે, એક તત્વ જે બધે જ છે, પ્રકૃતિમાં, પ્રેમમાં, ખુશીમાં.
પેલું જાંબલી રંગવાળું વાક્ય.
હા, મને લાગે છે કે જો તમે ખેતરમાં ક્યાંક જાંબલી રંગ પાસેથી પસાર થાઓ અને તેની નોંધ ન લો તો ભગવાન ગુસ્સે થાય છે.
આનો અર્થ શું?
અર્થ એ કે જીવનની નાની નાની સુંદરતા, અજાયબીઓ, એને માણવી, એની કદર કરવી, એ જ સાચી પ્રાર્થના છે. સીલી ધીમે ધીમે આ વધુ અંગત, વધુ પ્રેમાળ આધ્યાત્મિકતા અપનાવે છે, જે એને મુક્ત કરે છે.
અને નેટીના પત્રો દ્વારા આફ્રિકન વારસા સાથેનું જોડાણ પણ છે.
હા, નેટીના પત્રો, આફ્રિકાના અનુભવો, ત્યાંની સંસ્કૃતિ, સંસ્થાનવાદની અસરો, આ બધું વર્ણવે છે. આનાથી વોકર આફ્રિકન અમેરિકનોના પોતાના મૂળ સાથેના સંબંધ, ગુલામીએ પાડેલી ખાઈ અને વારસા પ્રત્યે ગૌરવની જરૂરિયાત જેવા મુદ્દાઓ લાવે છે.
લેખકની શૈલી પર પાછા ફરીએ તો પેલી AAVE, અશ્વેત અમેરિકન બોલચાલની અંગ્રેજીનો ઉપયોગ, એનું શું મહત્વ છે?
એ માત્ર વાસ્તવિકતા માટે નથી, એ એક રાજકીય પગલું પણ છે. એ સમયે આવી બોલીઓને ખરાબ ગણાતી. વોકર એનો ઉપયોગ કરીને એની સમૃદ્ધિ, એની લય અને એની અભિવ્યક્તિની તાકાત બતાવે છે. ભાષાકીય અભેદભાવ સામે અવાજ ઉઠાવે છે.
સીલીના અવાજને અધિકૃતતા આપે છે.
બરાબર. અને પ્રતીકોનો ઉપયોગ પણ જુઓ. કલર પર્પલ જીવનનું સૌંદર્ય, અજાયબી. હાથ જે હિંસા કરે એ જ સીવે, સર્જન કરે, પ્રેમ કરે, મુક્તિ અપાવે.
આ બધું મળીને નવલકથાને એક ખૂબ જ ઊંડો ભાવનાત્મક અનુભવ બનાવે છે. એક તરફ ક્રૂરતા છે, આઘાત છે,
તો બીજી તરફ માનવ જુસ્સો છે, પ્રેમની તાકાત છે અને સાજા થવાની આશા છે. સિલીની સફર હચમચાવી દે છે, પણ અંતે શાંતિ અને પ્રેરણા પણ આપે છે.
મારા ખ્યાલથી આ પુસ્તકની સૌથી મોટી અસર એ છે કે તે પરિવર્તનની શક્યતા દર્શાવે છે.
સાચી વાત છે, સિલીનું રૂપાંતરણ તો અદ્ભુત છે જ, પણ મિસ્ટર જેવા પાત્રનું બદલાવવું એ પણ બતાવે છે કે માણસ બદલાઈ શકે છે, પછતાવો કરી શકે છે.
આ પુસ્તક આપણને ઘરેલુ હિંસા, જાતીય શોષણ જેવા અઘરા સત્યોનો સામનો કરવા મજબૂર કરે છે.
અને કુટુંબ, સફળતા, આધ્યાત્મિકતા, સુખ આ બધા વિશે નવેસરથી વિચારવા પ્રેરે છે. અને હા, વીરતાની વ્યાખ્યા પણ બદલે છે. ક્યારેક ફક્ત ટકી રહેવું એ પણ વીરતા છે.
આ કૃતિ આપણને યાદ અપાવે છે કે દમન સામે બોલવાની અને પ્રેમ શોધવાની શક્તિ આપણી અંદર જ છે.
અને એ પણ કે પરિવર્તન શક્ય છે, વ્યક્તિગત અને સામાજિક, જો આપણે એકબીજાનો સાથ આપીએ.
ધ કલર પર્પલ ખરેખર માત્ર એક નવલકથા નથી, પણ એક અનુભવ છે, એક દસ્તાવેજ છે, માનવ આત્માની ઉજવણી છે.
કદાચ આ વાંચ્યા પછી આપણે સૌ આપણી આસપાસના જાંબલી રંગને, જીવનની નાની સુંદરતાઓને વધુ ધ્યાનથી જોતા થઈએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.